તારીખ 17/2/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના પ્રથમ અધિકારના પાના નંબર 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 15.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક પાનું 17 પ્રથમ અધિકારમાં દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ સમજાવ્યા પછી જૈન ધર્મના વક્તા કેવા હોય એના ઉપર વક્તાની યોગ્યતા વિષયક પ્રકાશ પાડ્યો છે. સામાન્ય ગુણ તો આટલા હોવા જોઈએ એ વાત પૂરી કરી એમણે. હવે કોઈ વિશેષ વક્તાઓ હોય છે તો કેવા હોય છે? સાધારણ વક્તા અને અસાધારણ વક્તા. અસાધારણ વક્તા હોય એ અનેક શાસ્ત્રોનું એને અધ્યયન હોવા ઉપરાંત વ્યાકરણ અને ન્યાયાદિકનું પણ એને જ્ઞાન હોય તો એ વિશેષ સમજાવી શકે. અને એ વક્તાની એક વિશેષતા છે, શોભા છે. એ ઉપરાંત એમ કહ્યું, વળી એ ઉપરાંત બીજા પેરેગ્રાફમાં ત્રીજી નીતિ છે, અધ્યાત્મ રસ દ્વારા પોતાના સ્વરૂપનો યથાર્થ અનુભવ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈન ધર્મના મર્મને ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. પદ્ધતિ દ્વારા એટલે શું? કે વક્તાપણાની જે સ્ટાઇલ છે એ શીખી લે છે. કેવી રીતે ભણાવાય, કેવી રીતે શીખડાવાય, કેવી રીતે અપાય, કેવી રીતે વ્યાખ્યાન અપાય, પ્રવચન અપાય, અનેક પ્રકાર છે. એ પોતપોતાની જેવી યોગ્યતા અને સૂક્ષ્મ હોય એ પ્રકારે શીખી લે. પણ એ પ્રકાર એ વિશેષ વક્તાઓમાં જતી નથી જતો. સામાન્ય વક્તા એવા હોય છે, વિશેષ વક્તામાં તો પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન હોય છે. ત્યાં સુધી જે વક્તા પહોંચ્યો છે એ વક્તાની વિશેષતા છે. વક્તા જે કાંઈ કહે છે એ વિષય બુદ્ધિપૂર્વકનો વિષય છે. પોતે પણ સમજાય છે બુદ્ધિમાં, બીજાની બુદ્ધિ ગોચર થાય એવું વક્તવ્ય પોતે બુદ્ધિ દ્વારા આપે છે, બુદ્ધિપૂર્વક આપે છે. એટલે વક્તૃત્વનો વિષય બુદ્ધિની મર્યાદામાં, વિકલ્પની મર્યાદામાં આવે ત્યાં સમાપ્ત થાય છે. એવા વક્તા હોય શકે શાસ્ત્રનું અધ્યયન કરીને. પણ જૈનના જે વિશેષ વક્તા છે એ તો અનુભવી પુરુષો હોય છે એમ કહે છે. અને જે અનુભવી અનુભવન છે એ તો વિકલ્પથી પારની ચીજ છે, વિકલ્પને ઉલંઘીને આગળ ગયેલી ચીજ છે. અને એ વિષય કોઈ બુદ્ધિમાં આવે એવો નથી. વચનાતીત છે, વિકલ્પાતીત છે, અથવા અચિંત્ય છે. અનુભવનો વિષય છે એ અચિંત્ય છે. અચિંત્ય વિષયનો અનુભવ જેને થયો છે, અચિંત્ય અનુભવ જેને થયો છે એ વિષયની અંદર એનો રસ આવે છે. જે કાંઈ એનું વક્તવ્ય છે એમાં એનો રસ આવે છે, એમાં એનો સંકેત આવે છે. અને એ એક જૈન ધર્મના વક્તાની વિશેષતા છે, અસાધારણપણું છે. એવું જેને ન હોય એટલે કે અનુભવ જેને ન હોય, એટલે એ વિષયમાં જેનો પ્રવેશ ન થયો હોય એ તો એ વિષય કહી શકે નહીં. તો પછી એ શું કરે કે પદ્ધતિ દ્વારા વક્તા થાય. કે ભાઈ નિશ્ચયની આવી કથન પદ્ધતિ છે, વ્યવહારની આવી કથન પદ્ધતિ છે, એમ એ પદ્ધતિને શીખે, પોતે અને બીજાને પણ શીખડાવે. એ કોઈ વક્તાની વિશેષતા નથી એમ કે છે. જૈન ધર્મના વક્તાની એ કોઈ વિશેષતા નથી. મળી એવું આત્મરસ દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ તો જૈન ધર્મના મર્મને ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. તો તેનાથી અધ્યાત્મ રસમય સાચા જૈન ધર્મનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય એના વક્તૃત્વમાં જૈન ધર્મ તો અધ્યાત્મ રસમય છે અથવા અધ્યાત્મ પરિણામ જે અધ્યાત્મ રસથી ઉત્પન્ન થયેલા અધ્યાત્મ પરિણામ એ જૈન ધર્મનું સ્વરૂપ છે એ સ્વરૂપને કેવી રીતે પ્રગટ કરી શકે એમ કે છે કે એના એને એના વક્તૃત્વમાં એ વિષય પ્રગટ થતો નથી પ્રગટ થશે
નહીં
ત્યાં એને અનુભવ નથી ત્યાં સુધી એની પહોંચ નથી તો એ વાત કેવી રીતે પ્રગટ કરી શકે પદ્ધતિ દ્વારા કહે તો પણ એમાં કાંઈ એનો રસ આવે નહીં એમ કહીએ ટોડરમલજી સાહેબે એ વાત બહુ સ્પષ્ટ કરી છે અહીંયા કે જૈન ધર્મનો વક્તા તો અધ્યાત્મ રસમય જેના પરિણામ હોય એવો હોવો ઘટે છે બીજા પ્રકારનો હોય તો એ જૈન ધર્મના વક્તા તરીકે એની યોગ્યતા નથી એમ છે ખરી વાત તો એવી છે જૈન ધર્મનું વિશેષણ એવું લીધું છે વચનાતીત છે એટલે બહુ ભાગ વચનાતીત છે સર્વથા વચનાતીત છે એમ કહો તો વચનાતીત છે એમ કહેવું એ પણ વચનમાં આવી ગયું શું વચનાતીત શબ્દ પણ વચન જ છે ને તો એવું પણ વિશેષણ લાગુ પડ્યું એ વચનમય વિશેષણ થયું ને એટલે સર્વથા એ વચન ગોચર નથી એટલું જ નહીં પણ એ બહુ ભાગ વચન ગોચર નથી સંકેત માત્ર વચન ગોચર છે એમ લેવું કેટલું ખાલી ઈશારો કરી શકાય એટલું વચનમાં આવે પણ એટલો સંકેત કોણ કરી શકે એમ કે છે કે જેને એવા નિર્વિકલ્પ અનુભવન સુધી પોતાની દશા પ્રાપ્ત થઈને અનુભવ થયો હોય એને એનો રસ હોય ત્યારે અનુભવ થાય અધ્યાત્મનો અધ્યાત્મ તત્વ એવું આત્મા અધ્યાત્મ તત્વ શું છે કે પોતાનું શુદ્ધાત્મ પદ છે એ જ અધ્યાત્મ તત્વ છે અને એ આત્મરસનો અતિશય સંવેગ ઉત્પન્ન થયા પછી નિર્વિકલ્પ સ્વાનુભવન થાય ત્યાં સુધી તો પુરુષાર્થ વિના તો અનુભવન થાય નહીં સાધારણ અધ્યાત્મરસથી પણ અનુભવ નથી થતો મુમુક્ષુને અધ્યાત્મરસ હોય છે પણ એ સામાન્ય હોય છે તો ત્યાં સુધી તો અનુભવનમાં પહોંચાતું નથી પણ તીવ્ર રસ ઉપજે ત્યારે પરિણામ એકાકાર થાય છે તન્મય થાય છે તો ત્યાં સુધી પહોંચ નથી ત્યાં સુધી એ વિષયનું અજાણપણું રહે છે જ્યાં સુધી વિષયનું અજાણપણું હોય ત્યાં સુધી એ વિષયમાં નિશંકતા આવતી નથી જ્યાં સુધી નિશંકતા ન આવે ત્યાં સુધી ઊંડે ઊંડે એ વિષયમાં જીવ શંકિત હોય છે તો જે વિષયમાં પોતે શંકિત હોય એને એ કેવી રીતે પ્રગટપણે કહી શકે કે પ્રગટપણે એને કહી શકવાની એની યોગ્યતા હોતી નથી જૈન ધર્મનું વિશેષણ એવું લીધું છે અધ્યાત્મ રસમય સાચો જૈન ધર્મ સાચો જૈન ધર્મ કેવો છે કે અધ્યાત્મ રસમય સાચો જૈન ધર્મ છે એનું સ્વરૂપ એ વક્તા દ્વારા કેવી રીતે પ્રગટ થાય જ્યાં એનો અજાણપણું છે તો એનો એને એ રસ પ્રગટ થતો નથી એ વિષય પ્રગટ થતો નથી માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તાપણું હોય શું જો આત્મજ્ઞાની હોય તો જ સાચું વક્તાપણું હોય નહીં તો સાચું વક્તાપણું હોય શકે નહીં આમ તો દુર્યાનું યુગના ઉત્પાદ વૈ ધ્રુવનું જ્ઞાન પણ અનુભવ કાળે જ સાચું થાય છે યથાર્થ થાય છે સાયકલ ઉપર સમતોલ પણ રાખવું એ સાયકલ ચલાવતા આવડે એને જ એનું જ્ઞાન હોય વ્યાખ્યા અને શબ્દનું જ્ઞાન તો એમ થઈ જાય કે ભાઈ સમતોલ પણ રાખવું આ બાજુ નમવું નહીં આ બાજુ પણ નમવું જોઈએ નહીં એનું નામ સમતોલ પણ શું એ જ્ઞાન સાચું છે કે નહીં એવું સમતોલપણું રાખતા આવડે એનું નામ જ્ઞાન. સાચું એમ કેવું છે? શાસ્ત્ર ની વાત સમજીને કે ત્યાં સુધી બરાબર નહીં એમ કેવું છે? શું એટલી યોગ્યતામાં શક્તિ છે એવી જેની પોતાની નિર્મળ દશા છે, મુમુક્ષુની, મુમુક્ષુમાં પણ એની ભૂમિકાની નિર્મળતા જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે, એવી જેની દશા હોય છે એ ઓળખી લે છે. હા, સંકેતમાંથી એ પકડી લે છે એવી વાત છે. શું એવી નિર્મળ મતી શ્રુત જ્ઞાનમાં શક્તિ છે? શું એટલું સમજવાની? નિર્મળ મતી જ્ઞાનમાં શક્તિ છે. આવ્યું છે ઘણું તો પણ સંકેત માત્ર છે. જો કોઈ તર્ક કરીએ આપણે કે જો આત્મ સ્વરૂપને વચન ગોચર કરી શકાતું હોય તો એને કહેવા માટે અનંત કાળ ઓછો પડે. શું એને કહેવા માટે અનંત કાળ ઓછો પડે? એવું આત્મ સ્વરૂપ છે. અને એ સમજાવવા માટે ગુરુદેવ કહેતા હતા કે આકાશના જેટલા પ્રદેશો છે એના કરતા સમયના પર્યાયોની સંખ્યા અનંત ગુણી છે, એના કરતા એક આત્માના ગુણોની સંખ્યા અનંત ગુણી છે. એટલે જો ગણના કરો તો આ છેલ્લો એવો કોઈ ગુણ નથી આવતો. અનંત નો અર્થ શું છે? હું તો એમ કહેતા હતા ગણવા બેસો તો પછી આ છેલ્લો ગુણ એમ ગણી ન શકાય, એટલા અનંત ગુણ છે આત્મામાં. એટલે એને જો સર્વથા વક્તવ્ય થાય તો અનંત કાળ ઓછો પડે એને કહેવા માટે. એના પ્રમાણમાં જે શાસ્ત્રો છે, ભલે હજારો ગમે શાસ્ત્રો હોય, તો પણ એ સંકેત માત્ર આત્મ સ્વરૂપને દર્શાવે છે, એથી વધારે કાંઈ દર્શાવી શકતા નથી. અને એ દર્શાવનાર શબ્દોને એમ કેવું પડે છે કે આ વચનાતીત છે, વચનગોચર છે. ભાષાની શક્તિ અહીંયા ટૂંકી પડે છે, ઓછી પડે છે, એવું આ આત્મ સ્વરૂપ છે એવી વાત છે. પણ જેને સમજવું છે એના માટે અપર્યાપ્ત નથી. જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન કર્યું છે એના માટે અપર્યાપ્ત નથી, એને માટે પર્યાપ્ત છે. એટલે પ્રયોજન માટે કઈ વાંધો આવે એવું નથી, પ્રયોજન સિદ્ધ થાય એવું છે. તેનાથી અધ્યાત્મ રસમય સાચા જૈન ધર્મનું સ્વરૂપ કેવી રીતે પણ પ્રગટ થાય, માટે આત્મજ્ઞાની હોય તો સાચું વક્તા પણ હોય. કારણ કે શ્રી પ્રવચન સારમાં પણ કહ્યું છે કે આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ ભાવ એ ત્રણે આત્મજ્ઞાન શૂન્ય કાર્યકારી નથી. આ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર લઈ લીધા. શું કે જ્ઞાનમાં આગમનું જ્ઞાન હોય, આગમ અનુસારી જ્ઞાન, આગમનું સમજણ બરાબર હોય, ભૂલવાળી ન હોય, આગમ જ્ઞાન હોય અને બુદ્ધિપૂર્વક એને એમાં વિશ્વાસ હોય કે આ જે આગમમાં કહ્યું છે એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એને તત્વાર્થ શ્રદ્ધાન કીધું છે. હું નિર્વિકલ્પ પરમાર સમ્યક દર્શન રૂપ તત્વાર્થ શ્રદ્ધાન નહીં. શું પણ બુદ્ધિપૂર્વકની સમજણમાં એને વિશ્વાસ છે, અથવા એ કાંઈ ખોટું નથી કહેતા નથી, એને વિશ્વાસને વિશ્વાસ એમ નથી કહેતા, એની બુદ્ધિથી એ વાત બરાબર એમ એને લાગે છે કે આમ જ બરાબર છે, આ જ યોગ્ય છે, આમ જ હોય, બીજી રીતે હોય શકે જ નહીં. શું એને શ્રદ્ધાન કીધું છે? આમ તો શ્રદ્ધાનો રાગ છે મુખ્યપણે, તો શ્રદ્ધા તો જુદી વસ્તુ છે, દર્શનમાં મંદ હોય શકે છે ત્યાં. શું પણ આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ ભાવ, શું બારમા ચારિત્ર પણ લીધું હોય, દીક્ષા લીધી હોય, પંચમાવ્રત આદિ પાઠ હોય, એ બધું હોય, એ ત્રણ હોવા છતાં એ આગમ જ્ઞાન આત્મજ્ઞાન શૂન્ય હોય તો એ ત્રણે એના કાર્યકારી નથી. આગમ જ્ઞાન પણ એનું નિષ્ફળ છે, એની તત્વોની શ્રદ્ધાનો જે પરિણામો છે મુખ્યપણે રાગના છે, એ પણ નિષ્ફળ છે અને એનો સંયમ પણ નિષ્ફળ છે. કાર્યકારી નથી, એટલે એટલું અનુભવનું એટલું મૂલ્ય છે. વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એની પાસે કાંઈ નથી. આ વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થઈ ગયા, એનું કોઈ મૂલ્ય નથી. આત્મજ્ઞાન હોવું જોઈએ. વળી દોહા પાવડમાં પણ કહ્યું છે, અષ્ટપાવડમાં આ નગાપણું છે, રામસિંહ મુનિનું દોહા પાવડ છે. પંડિય 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 કોણ છોડી વિતુષ કંડિયા, પય અથમ તુઠોસી પરમથ ન જાણી મુંડોસી. હે પાંડે હે પાંડે હે પાંડે, પાંડે એટલે પંડિત, હે પંડિત, ત્રણ વખત પંડિતને સંબોધન કર્યું છે. આત્મજ્ઞાન રહિત જે પંડિત છે એને ત્રણ વખત સંબોધન કર્યું છે કરુણાથી. મુનિરાજ છે, મુનિ રામસિંહ કરીને, કે તું કણને છોડીને માત્ર તુસ જ ખાંડે છે, ફોતરા હું કરવા ખાંડે છે એમ કે છે. કાંઈ હાથમાં આવશે નહીં, એમાં કાંઈ કણ નથી, એકલા ફોતરા છે. આ ડાંગર ખાંડે છે ને ફોતરાવાળી, તો ફોતરાવાળી ડાંગર ખાંડે તો એમાંથી કણ જુદા પડે એટલે ચોખ્ખા મળે, પણ એ ખાંડી લીધા પછી એકલા ફોતરાનો ઢગલો પડ્યો એને ફરીને ખાંડવા બેહે તો એના હાથમાં કાંઈ આવે નહીં. એમાં એમ કે છે કે આ અનુભવ છે ને એ માલ છે, એ કણ છે ને એ કસ છે, બાકી વાણી છે, અનુભવ વગરની વાણી છે, એ બધા ફોતરા છે. શું અથવા એકલું શાસ્ત્ર જ્ઞાન છે એ ફોતરા જેવું છે, જ્ઞાન પણ ખાલી ફોતરા જેવું છે. અનુભવ વગરનું શાસ્ત્ર જ્ઞાન ખાલી ફોતરા જેવું છે, એની કાંઈ કિંમત, જૈન માર્ગમાં એની કોઈ કિંમત નથી. આમ છે તું કણને છોડી માત્ર તુસ જ ખાંડે છે, અર્થાત તું અર્થને શબ્દમાં જ સંતુષ્ટ છે. પછી અર્થમાં શબ્દમાં સંતુષ્ટ હોય, શબ્દને અર્થની મારામારી કર્યા વિના નહીં. આનો આમ જ અર્થ થાય, બીજો અર્થ કરાય જ નહીં, આ જ અર્થ કરાય. શું શબ્દકોષમાં બીજો અર્થ છે જ નહીં, એનો કર્યો હોય તો એ બરાબર નથી. ભાઈ શબ્દકોષની મર્યાદા જ્ઞાનીને લાગુ પડતી નથી. શું શબ્દના અર્થ શબ્દકોષમાં જે કયા છે એનું બંધન જ્ઞાનીને નથી. એમ છે લો, એ જ્ઞાની એટલા સ્વતંત્ર છે. કોઈ પણ શબ્દનો અનુભવને અનુસરીને અર્થ કરવા માટે જ્ઞાની સ્વતંત્ર છે. એને કોઈ પણ શાસ્ત્રના કોઈ પણ વચનમાં પોતાના અનુભવને અનુસરીને જે ભાવ ભાસે અને એ પ્રમાણે કહે તે સત્ય નહીં, પરમ સત્ય ગણી લેવું. ત્યાં પછી વિદ્વાન હોય પંડિત હોય એને અર્થની મારામારી કરવી નહીં, પકડ કરવી નહીં, આગ્રહ રાખવો નહીં, છોડી દેવું. એને રાજમલજી માટે એમ જ વાત છે, રાજમલજીએ શબ્દ પણ આ પ્રમાણે અર્થ નથી કર્યા, પોતાને જ્યાં જે ભાવ ભાસો એ પ્રમાણે અર્થ કર્યા છે. ખાસ કરીને જે અધ્યાત્મ તત્વની મસ્તીમાં હોય છે એવા જે જ્ઞાનીઓ, એમને તો એ કાંઈ શબ્દનો અર્થ શું થાય છે એ વિકલ્પ જ નથી હોતો. તો એ વખતે એમના સહજ ભાવને સહજ પરિણામ અનુસાર જે વાણી નીકળી ગઈ એ યથાર્થ છે, એ વંદનીય છે અને પૂજનીય છે, એ સત્કાર કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. બસ બીજો વિકલ્પ કરવા જેવો નથી. વિદ્વાન હોય ને એને ખબર પડે કે અહીંયા આમ નહીં આમ અર્થ થાય છે, એ વિકલ્પ એને કરવા જેવો નથી. કદાચ એવો દોષ હોય તો એને એવો છળ તું ગ્રહણ કરીશ નહી. કેમ કહ્યું? એ આજ્ઞા કરી છે કુંદકુંદાચાર્ય દેવે, એ આજ્ઞા કરી છે કે એવો જો છળ ગ્રહણ કરવા જઈશ તો તારા આત્માનું અહિત થઈ જશે, અને અમે જે કહેવા ધારીએ છીએ એના ઉપર તારું લક્ષ રહેશે નહીં. અને તકલીફ શું થશે કે તારું લક્ષ અમે જે કહેવા માંગીએ છીએ એના ઉપર જ તારું લક્ષ નહીં રહે, તું અધર થઈ ગયો જઈશ. માટે એ પ્રકાર તારા માટે લાભ નું કારણ નથી, બલકે નુકસાન નું કારણ છે. હા, એનો લક્ષ નો વિષય એટલો જ રહે કે આમાં આને અર્થ બરાબર કર્યો છે કે નહીં, અહીંયા આ અર્થ થાય છે એમ કર્યો છે કે નહીં, કે તું ખોવાઈ ગયો. એ બધા ફોતરા ખાંડવાની વાત છે, એમાં કઈ માલ છે નહીં. સાધક છે અને અર્થ છે તે સાધ્ય છે, પછી કે અર્થ છે તે સાધક છે અને એમાંથી જ્ઞાન રસ સાધ્ય છે, આત્મરસ એમાંથી સાધ્ય છે, અર્થમાંથી બીજું કઈ તારે સાધવા જેવું નથી. એવું તો આધ્યાત્મિક શાસ્ત્ર છે ને, એટલે એક વાત કાઢી છે એમણે. જુઓ, બહુ પ્રખર જ્ઞાની હતા દીપચંદજી સાહેબ, તો પ્રખર જ્ઞાની થઈ ગયા. શું જબ્બર, ભાર જબ્બર, સિદ્ધાંત જ્ઞાન, અનુભવ જ્ઞાન બહુ જબ્બર હતું. તું અર્થ ને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી, માટે મૂર્ખ જ છે. માટે મૂળ માલની તને કાંઈ ખબર નથી, માટે શબ્દનું અર્થનું તારું સાચું જ્ઞાન હોય તો એમાં કેવળ મૂર્ખતા સિવાય અમને કાંઈ લાગતું નથી. જો આ મુનિરાજ આમ કહે છે, એને શું કહે છે? હા, મૂંઢોશી એમ કીધું. હા, મૂર્ખ જ છો તો. હા, તું મૂંઢ છો. તારા આત્મહિતનો વિષય સામે આવ્યો અને તે આત્માનું હિત કરવાને બદલે અહિત સાધ્યું તો તો મૂંઢ નથી એમ કે છે. આ વિષય હવે તને ક્યાં મળવાનો હતો? જે આત્મહિતનો વિષય છે એમાંથી તે અહિત સાધ્યું તો હવે તો બીજું કોઈ જગ્યા રહી નહીં તારે હિત કરવાની. એટલે એ મહામૂંઢતા ને મહામૂર્ખતા છે. આમ છે, મૂળી 14 વિદ્યામાં પણ પહેલા અધ્યાત્મ વિદ્યા પ્રધાન કહી છે. આ તો પોતે તો ઘણું વાંચ્યું જાણ્યું છે ને, 14 પ્રકારની કોઈ વિદ્યા હશે આપણને તો એ ખબર નથી કે આ 14 વિદ્યા કઈ કઈ છે. શું એમણે તો ઘણા ગ્રંથો વાંચેલા, એટલે કે 14 વિદ્યા છે. શું ભાષા અંગેની કોઈ 14 પ્રકારની વિદ્યા હશે? શું વક્તાપણું, લેખકપણું, પછી એને કોઈ ગાયકપણું, એમાં ગાતા ગાતા પણ સમજાવે ને, શું એની પ્રકારની વિદ્યાઓ હશે વક્તાપણામાં. એ 14 વિદ્યાઓમાં પણ પહેલા અધ્યાત્મ વિદ્યા પ્રધાન કહી છે. શું એને અધ્યાત્મ તત્વ ગ્રહણ કર્યું છે કે નહીં? અધ્યાત્મ તત્વનું એને જ્ઞાન છે કે નહીં? વિદ્યા એટલે જ્ઞાન, વિશેષ જ્ઞાન, એનું નામ વિદ્યા. શું એ અધ્યાત્મ વિદ્યા હોય તો સંસાર તરી ગયો, અધ્યાત્મ વિદ્યા વિદ્યા ન હોય તો દુનિયાભરની બધી વિદ્યા ફોગટ છે. કેવી છે? ફોગટ છે. સંસાર વધારવાનું કામ થશે, બીજું કાંઈ નહીં થાય. કે છે કે 14 વિદ્યામાં પણ પહેલા અધ્યાત્મ વિદ્યા પ્રધાન કહી છે, માટે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણવો. બાકી શબ્દનું જ્ઞાન આવડશે, પછી એ શબ્દો ઉપરથી એને આ કયા નયનું જ્ઞાન છે એ સમજણ પડશે. શું શબ્દાર્થ, મતાર્થ, નયાર્થ, હું ભાવાર્થ, એ બધા ન્યાયાર્થ બધા અર્થ કરશે, પણ રહસ્યનો અર્થ, રહસ્યાર્થ એની પાસે નહીં હોય. મૂળ રહસ્ય શું છે, કઈ રીતે આમાંથી આત્મહિત સાધી શકાય એવું જ્ઞાન થાય તો એને રહસ્યનું જ્ઞાન સમજવું, નહીંતર એને વિધિનું જ્ઞાન ન હોય તો ભલે આત્મા આત્મા કર્યા કરે. તો સાંખ્ય પણ કહે છે કે આત્મા ધ્રુવ છે ને કુટસ્થ છે, અપરિણામી છે, એ ત્રણ વાત તો ત્યાં મુખ્ય છે. ધ્રુવ કુટસ્થ ને અપરિણામી ની વાત સાંખ્યમાં તો મુખ્ય છે, પણ વિધિ નો વિષય નથી એની પાસે. તો એને અધ્યાત્મ તત્વ ના રહસ્ય નું જ્ઞાન નથી. શું કે છે કે અધ્યાત્મ રસ નો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મ ના રહસ્ય નો વક્તા જાણમો. એને અધ્યાત્મ રસ ઉપજે છે, પર્યાયમાં અધ્યાત્મ રસ ઉપજે છે. આત્મરસ ઉપજ્યા વિના આત્માની વાત છે એનો મેળ ખાતો નથી. આત્મરસ વિના આત્માની વાતનો મેળ નથી, અધ્યાત્મરસ વિના અધ્યાત્મ તત્વની વાતનો જરાય મેળ નથી. વળી જે વક્તા બુદ્ધિ રુદ્ધિના ધારક હોય, શું તથા અવધિ મન પર્ય અને કેવળ જ્ઞાન ના ધણી હોય તો તે મહાવક્તા જાણવા. ત્યાં સુધીની વાત લઈ લીધી છે. શું મુનિરાજ હોય, શું એ બુદ્ધિ રુદ્ધિ ના ધારક હોય, લબ્ધિ પ્રગતિ હોય, શાસ્ત્ર વાંચવા ન પડે એને, એને અંગ પૂર્વ વાંચવા ન પડે, લબ્ધિ થી જ્ઞાન થઈ જાય, બાર અંગ નું જ્ઞાન ની લબ્ધિ પ્રગટે, એવા રુદ્ધિના બુદ્ધિના ધારક હોય. વળી એને અવધિ મનોપર્ય જ્ઞાન હોય એવા મુનિઓ હોય તો એ મહાવક્તા છે, અને કેવળ જ્ઞાન હોય તો એ મહામહાવક્તા છે. કેમ કે એમને તો વિકલ્પ પણ કરવો પડતો નથી. વગર વિકલ્પે બાર અંગથી અનંત ગુણ એવો વિષય એમની દિવ્ય ધ્વનિમાં પ્રકાશ થાય છે. અગિયાર અંગ ને ચૌદ પૂર્વ થી કેટલો વધારે અનંત ગુણો વિષય એમની કેવળ જ્ઞાન સહિતની જે દિવ્ય ધ્વનિ છે એમાં પ્રગટ થાય છે. કેમ કે જે વિષય બાર અંગ થી અનંત ગુણ છે દિવ્ય ધ્વનિમાં, એના કરતા અનંત ગુણો કેવળ જ્ઞાન એમની પાસે છે. માટે શું બાર અંગ થી દિવ્ય ધ્વનિ નો વિષય અનંત ગુણો, ને દિવ્ય ધ્વનિમાં જે વાત હોય એના કરતા કેવળ જ્ઞાન અનંત ગુણ છે, એટલું જ્ઞાન ધારણ કરીને બેઠા છે એ મહામહાવક્તા છે. એ તીર્થંકર દેવાદી જે હોય છે કેવળી પરમાત્મા, એ મહાન વક્તા છે, સૌથી મહાન વક્તા એ છે. કોઈ વાત અજાણી નથી. ભાષા ગોચર થાય, અનક્ષરી ભાષા ગોચર થાય એટલું કહી દે છે. ભાષામાં લાવવું હોય તો મર્યાદા કેટલા મર્યાદિત થઈ જાય છે, અનંતમાં ભાગે આવે છે. પછી ત્રિલોકસારમાં એ વાત લીધી છે, ત્રિલોકસાર છે ને એમાં એ વાત લીધી છે કે કેવળ જ્ઞાનથી અનંતમય ભાગે દિવ્ય ધ્વનિમાં પ્રકાશ થાય છે વસ્તુના સ્વરૂપનો, અને દિવ્ય ધ્વનિમાં વસ્તુનો સ્વરૂપ પ્રકાશે છે કેવળી પરમાત્મા, એનાથી અનંતમાં ભાગે અગિયાર અંગ ને ચૌદ પૂર્વમાં ગણધર દેવ એને વચન આરૂઢ કરે છે, શાસ્ત્રારૂઢ કરે છે, એ અનંતમાં ભાગે છે. એ તો મહાવક્તા જાણવા, એવા વક્તાઓના વિશેષ ગુણ જાણવા, એવા વક્તાઓના વિશેષ ગુણ જાણવા. એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું જ સારું. એ તો પરમ ભાગ્યની નિશાની છે કે એવા મહાન વક્તાનો મુનિરાજનો યોગ બને, કેવળી પરમાત્માનું સાનિધ્ય મળે, એ તો મહાન પુણ્યનો ઉદય છે. પણ ન મળે ન કરવું. એમણે તો મર્યાદા બાંધી દીધી છે, ગુરુદેવે થોડીક છૂટ મૂકી દીધી. કેમ કે મુમુક્ષુને પણ સત્સંગ કર્તવ્ય છે, સત્સંગ કરવા યોગ્ય છે. તો જ્ઞાનીના આશ્રયે જે કોઈ હોય સત્સંગનો પ્રકાર, તો એ સત્સંગનો પ્રકાર યોગ્ય છે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતો હોય તો એ સત્સંગનો પ્રકાર મુમુક્ષુએ કર્તવ્ય છે. એ કૃપાળુ દેવ પણ હે નાની થી વિમુખ વર્તતા હોય એનો સંગ સ્વપ્ને પણ કરાય, એ તો નહીં એને અનુસરતા હોય એમાંથી પછી જરા સામાન્ય વિશેષ હોય, જે વિશેષ યોગ્યતા વાળા હોય એનો સંગ કરવો, સામાન્ય રીતે પોતાથી વિશેષ યોગ્યતા વાળા હોય એનો સંગ કરવો મુમુક્ષુમાં. જ્ઞાનીથી વિમુખ એટલે જ્ઞાનીને અનુસરવા માંગતા ન હોય, જ્ઞાનીની આજ્ઞામાં રહેવા માંગતા ન હોય, જ્ઞાનીનો સંગ કરવા ઈચ્છતા ન હોય, સંગ હોવા છતાં આવતા ન હોય, કોઈને કોઈ કારણ મુખ્ય કરીને દૂર રહેતા હોય, તો એ બધી વિમુખતા છે. એટલે ગૌણતા કરે છે ત્યાં, જ્ઞાનીની જે ગૌણતા કરે છે એ જ્ઞાનીથી વિમુખ વર્તે છે, એને મુખ્ય કરવા જોઈએ. જ્ઞાની આ ધરતી ઉપર જ્ઞાની હોય ક્યાંથી અત્યારે આવા પંચમ કાળમાં, શું આવા નિકૃષ્ટ કાળમાં આ પૃથ્વી ઉપર ને આ ધરતી ઉપર જો જ્ઞાની હોય તો એ ધરાતળનું સૌભાગ્ય છે ખરેખર. તો શું હોય ક્યાંથી, અને હોય છતાં સંગ ન કરે તો એને ઊંડે ઊંડે કાંઈ ગડબડ મોટી છે એમ સમજવા યોગ્ય છે. કેમ કે જ્ઞાની તો પરમાત્મા છે, પરમાત્મા વાત યોગ્ય જરા પણ નથી, અને વ્યવહાર સમજણમાં બહુ મોટી ભૂલ છે. તત્વોની સમજણનો તો વિચાર કરવાની જગ્યા રહેતી નથી, એવી વાત છે. હા, એ ઉપેક્ષા કરે છે જ્ઞાનીની, એ હોવા છતાં એની ઉપેક્ષા કરે છે. જેને એને ઘણી ગરજ હોય શું એની જગ્યાએ ઉપેક્ષા કરે તો વિપર્યાસ મોટો થઈ ગયો કે નહીં. જય જયકાર બોલાવે તો સારી વાત છે, તો પછી સંગ કરવામાં વાંધો શું, તો સંગ કરવામાં ક્યાં વાંધો આવ્યો. લાભ તો સંગથી થશે, કઈ જય જયકાર બોલવાથી કઈ લાભ થવાનો નથી એમ છે. હા, એ તો એમ જ છે, એ તો એમ જ છે, પણ એ તો પોતાનો પરમાત્મા તો ઉપાદાન છે, અને ઉપાદાનનો વિવેક જાગવો એ તો વિશેષ યોગ્યતાનું લક્ષણ છે. પણ હજી તો નિમિત્તનો વિવેક નથી, કોનો સંગ કરવો, સત્સંગ કોના સત્સંગમાં રહેવું જોઈએ એનો વિવેક નથી, નિમિત્તનો વિવેક નથી, અને ઉપાદાનનો વિવેક હોય કેવી રીતે એમ કહેવું છે. પાંચ ને બે હાથ આવડતા નથી એને પછી એમએસસી નો દાખલો ક્યાંથી આવડે, એને કોલેજ ના દાખલા આવડે છે એ વાતમાં કઈ માલ નથી. શું કહે છે કે વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું સારું, પણ ન મળે તો શ્રદ્ધાનાદિક ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્ર શ્રવણ કરવું. એવા ગુણવંત મુનિ, જો કેવું વિશેષણ લગાડ્યું, એવા ગુણવંત મુનિ અથવા એવા ગુણવંત શ્રાવક, તેના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે, પણ પદ્ધતિ બુદ્ધિ શાસ્ત્ર સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ ગુણ રહીત પાપી પુરુષોના મુખ્ય શાસ્ત્ર સાંભળવું ઉચિત. પાપી કહી દીધા એના સાહેબ, તમે આ શાસ્ત્ર સંભળાવે એને પાપી કયો છો? હે, એવી વાત છે. એ શ્રીમદજીએ લીધું છે 661 નંબરના પત્રમાં એ વાત લીધી છે કે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય, એ પ્રત્યક્ષ જ્ઞાનીનો સંયોગને યોગને ગૌણ કરે અને શાસ્ત્રની મુખ્યતા કરે, પરમાગમની મુખ્યતા કરે, તો એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. કેવો શબ્દ વાપર્યો? અપ્રશસ્ત કહો કે પાપ કહો. બહુભાગ ત્યાં પોતાનું માન ન જળવાતું હોય, ન પોસાતું હોય, ન રહેતું હોય એની પોતાની ઈચ્છા પ્રમાણેનું, તો એ અશુભ ભાવ છે એનો, એ ભાવ એનો અશુભ ભાવ છે. એટલે પ્રત્યક્ષ યોગને ગૌણ કરીને આપણે શાસ્ત્ર વાંચો ને, આચાર્ય મહારાજનું શાસ્ત્ર આપણી પાસે છે શું એમ કરીને ગૌણ કરી દઈએ, તો એ પાપના પરિણામ છે, અપ્રશસ્ત પરિણામ છે. માનના પરિણામ આવ્યા ને એ અશુદ્ધ થઈ ગયા, એટલા માટે અહીંયા પાપી શબ્દ વાપર્યો છે. શું શું કહે? એવા ગુણવંત મુનિ અથવા શ્રાવકના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે, પણ પદ્ધતિ બુદ્ધિ વડે. શું પદ્ધતિ બુદ્ધિ એટલે શું? કે ભાઈ આપણા સંપ્રદાયમાં આવો રિવાજ છે, આવી પરંપરા ચાલે છે. ભાઈ આપણે બધા ગુરુદેવના સંપ્રદાય વાળા તો એવા છે, સ્વામિનારાયણમાં કે ભેગા થાય એટલે આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. પછી સમય શાસ્ત્ર સ્વાધ્યાય કરાવનાર યોગ્ય છે કે અયોગ્ય છે એનો કાંઈ વિચાર કર્યા વિના, આપણે તો શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ મુખ્ય છે, માટે કરો સ્વાધ્યાય, ભેગા થઈને કરો સ્વાધ્યાય. એમ ન ચાલે, એવી પદ્ધતિથી કામ ન ચાલે. શું યોગ્યતા યોગ્યતાનો વિચાર કરવો જોઈએ એમ કે છે. શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે ગુણવંત પુરુષ દ્વારા, પણ પદ્ધતિ બુદ્ધિ વડે. શું? રીત રિવાજ ગોઠવાઈ જાય, એ રિવાજ થઈ જાય. શું? સંપ્રદાયનો એ ટોળાનો રિવાજ થઈ જાય. એ પ્રકારે શાસ્ત્ર સાંભળવાના લોભથી, આપણને તો શાસ્ત્ર સાંભળવાનો ભાવ રહે છે, આપણને તો સ્વાધ્યાયનો ભાવ રહે છે, એવો એક લોભ છે. કોઈ સંભળાવનાર જોઈએ, ભલે ને સંભળાવ, શાસ્ત્ર તો સમયસર વાંચે છે ને, એવું ચાલે નહીં. એ તો ન્યાયથી બરાબર નથી. અમારા આગ્રાની પહેલી શિબિરમાં એક અલીગઢથી આવ્યા હતા, એટાથી આવ્યા હતા, અલીગઢ એટા, એટાથી એક વિદ્વાન આવ્યા હતા, જાય ને માણસ હતા, સારું બોલતા હતા. એને આ વિશે કાંઈ લીધો હશે ગમે ત્યાંથી પોતાના વાંચનમાં સ્વાધ્યાયમાં, કે ગમે તેની પાસેથી શાસ્ત્ર સંભળાય કે નહીં, શાસ્ત્ર તો પવિત્ર વાણી છે, મુનિરાજની તો ગંગા છે. કે હું મુનિરાજની વાણી છે આપણી પાસે, એ તો પવિત્ર ગંગા છે. કે ગંગા પીવા, ગંગાજળ પીવામાં વાંધો શું? ગમે આપણને પીવડાવતા હોય. શું? પછી એને દાખલો આપ્યો, ભાઈ જે પ્યાલામાં દારૂ પીધો હોય એ પ્યાલામાં ગંગાજળ પીવાય નહીં. બેસી જાય સામાન્ય માણસને, પણ એ વાત બેસી જાય. પછી તો જરા વક્તા હોય જરા વિશેષ વાત કરે, કે ભાઈ કોઈ દલીલ કરે કે પ્યાલામાં દારૂ પીધો તો ખરો, પણ હવે અત્યારે તો ઘણો ટાઈમ થઈ ગયો ને, એ તો દારૂ તો ઉડી જાય, આલ્કોહોલ રહ્યો ને તો સુકાઈ ગયો છે. હવે પહેલામાં દારૂ વાળો પ્યાલો રહ્યો નથી, એ તો ઉડી ગયો છે દારૂ એમાંથી. શું? હવે તો કોરો કડાક છે, એમાં હવે પીવાય કે નહીં? તો કે એમાં પણ પીવાય નહીં. દારૂ વાળો ભીનો પ્યાલો તો નહીં, પણ દારૂનો જે સુકાઈ ગયેલો પ્યાલો હોય એમાં પણ ગંગાજળ નાખીને એ ગંગાજળ પીવાય નહીં. માટે ગમે તે વક્તા પાસેથી શાસ્ત્ર સંભળાય નહીં. ટોડલ મંદિરે બહુ ખોલી નાખ્યું છે, ઘણી વાતો ખોલી છે. એમાં શું એવા ગુણવંત મુનિ એવા શ્રાવકના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે, પણ પદ્ધતિ બુદ્ધિ વડે અથવા શાસ્ત્ર સાંભળવાના લોભથી, જ્યાં પરંપરા ચાલતી હોય, ખાલી પરંપરા રહી હોય, મધ્યાત્મ તત્વ ત્યાં ન હોય, પણ શાસ્ત્ર વાંચવાની પરંપરા ચાલુ રહી હોય નહીં, શાસ્ત્ર સાંભળવાના લોભથી ત્યાં બેસવું નહીં. લોભથી શ્રદ્ધાનાદિ ગુણ રહિત, એવા શ્રદ્ધાનાદિ ગુણ રહિત અથવા પોતાનું અહમ પોષવા માટે જે શાસ્ત્ર વાંચતા હોય એવા પાપી પુરુષોના મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. એને પાપી પુરુષ કહી દીધા છે આયા, એની પાસેથી શાસ્ત્ર શ્રવણ કરાય નહીં. એમને તો કઈ ખંડફાળો તો કરવો નથી છે, એવું કે છે. સાદી ભાષામાં પાપી શબ્દ કયો? રૂપાળુ દેવે એને અપ્રશસ્ત શબ્દ વાપર્યો છે. કેવો? અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, એટલે માઠો છે, અશુભ છે. અશુભ પ્રકારનો એ શાસ્ત્ર વાંચવાનો અહંભાવ છે, એની પાસેથી શાસ્ત્ર સાંભળતા સાંભળનારને નુકસાન થયા વિના રહે નહીં એમ છે. એટલે તો એવા જે વક્તા હોય બહુ જ ગડબડ કરે. કેમ? કે એને ખબર છે કે સાચી વાતમાં તો આવી વાત આવવાની છે, અને એમાં તો આપણી ઘરાગી તૂટી જાય, બીજું કઈ થાય નહીં, માટે એ ઘરાગી સાચવવા માટે તોફાન કર્યા વગર રહીએ ને. એ દુકાનદારી નો પછી ધંધાનો વિષય થઈ ગયો. કહ્યું છે કે જેનાથી હિત કરવાનું સાધન છે, નિમિત્ત છે, એનાથી પોતે અહિત સાધે છે. માટે એ ઘણું તીવ્ર કસાય નથી, અનંતાનુબંધી તીવ્ર છે. દર્શન મોહ પણ તીવ્ર છે અને અનંતાનુબંધી પણ તીવ્ર છે. મોહની બે પ્રકૃતિ અને તીવ્ર છે એમ છે ખરું. હા, એટલે શુભમાં નથી રહેતો, એ અશુભમાં જાય છે. એનો શાસ્ત્ર સ્વાધ્યાય છે, એ શુભભાવમાં જ્ઞાનીઓ નથી ગણતા, એને અશુભ ભાવના ખાતામાં નાખ્યો છે. એવી વાત છે. હા, નાળ પકડી છે એ તો શાસ્ત્રમાં કહે તો શુભ ભાવ દેખી તો શુભ ભાવ છે, તો કે નહીં એનો નહીં, એનો શુભ ભાવ અમે એને કહેતા નથી. એ શુભમાં ઉભો છે. હા, એ તો ગુરુદેવે એમ કહ્યું છે, આ જ અધિકાર ઉપર પ્રવચન કરતા ગુરુદેવે એમ કહ્યું છે કે એવા વક્તાને સાંભળવા બેસતા જે અનુમોદન આપી રહ્યા છે એની અનુમોદના કરે છે, અને એને ખ્યાલ આવે કે જો આ મને સાંભળવા આવે છે કેટલી સંખ્યા થાય છે. તો એ વક્તા કરતા એ શ્રોતા વધારે હલકા છે એમ કહ્યું છે. શું કહ્યું છે? એ વક્તા કરતા શ્રોતાની યોગ્યતા વધારે હીણી થઈ છે, માટે ત્યાં બેસે છે એમ છે. એટલે એનું પાપીથી વધારે ગણ્યું છે ગુરુદેવે. તો એમાં ઘણા ખુલાસા કર્યા છે ગુરુદેવ. સરમાગમ સારમાં છે એ બધા બોલ, સરમાગમ સારમાં લેવાના છે. કહ્યું છે કે પછી એક શાસ્ત્ર નો આધાર લીધો છે. આ બે પાનામાં તો ચાર તો શાસ્ત્ર આધાર લીધા છે, વક્તાનું સ્વરૂપ કહેતા કહેતા ચાર ઠેકાણે. તમ ઝીણો આણ પરિણય ધમ્મોસો યચ્યો સુગુરુ પાસમી અહ ઉચિયો શ્રદ્ધાઓ તત્સુ સોયે સત્સ કહગાઓ. અર્થ કર્યો છે કે જે જીનાજ્ઞા માનવામાં સાવધાન છે તેમણે નિર્ગ્રંથ સુગુરુના નિકટમાં જ ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. શું? જે જીનાજ્ઞા આમ પણ વ્યવહારમાં લઈએ કે કોઈ એમ કહે કે આ માણસ ડાક્ટરનું પાટિયું લગાડીને બેઠો છે પણ ઊંટ વૈદ છે, ઘણા દર્દી એને ત્યાં ટ્રીટમેન્ટ લેવા ગયા એ મરી ગયા, પછી કોણ સમજાય, જાણ્યા પછી કોણ ચડે એ કયો જે એના પગથિયે. ખબર છે કે આ ઊંટ વૈદ છે, વૈદુ જાણતો નથી ને વૈદુ કરે છે, એનાથી ઘણા મરી જાય છે, તો કોઈ દેહાર્થી પણ એની પાસે જતો નથી, તો પછી આત્માર્થી કેમ જાય? આત્માર્થી જાય નહીં. જે જીનાગના માનવામાં સાવધાન છે, જો માનવા વાળો છે ને, માનવામાં સાવધાન છે, દરકાર કરે છે, એમને જાતો નથી, પરીક્ષા કરે બરાબર, એની પરીક્ષા કરે. જે જીનાગના માનવામાં સાવધાન છે તેમણે નિર્ગ્રંથ સુગુરુના નિકટમાં જ ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. એને તો નિર્ગ્રંથ સુગુરુના નિકટમાં ધર્મ શ્રવણ કરવો પહેલી મુખ્યપણે, પછી ન મળે તો બીજાની વાત છે, પહેલા તો મુનિરાજને જ પકડવા એમ કે છે. ઠીક, એમના વખતમાં વાત છે ને, 200 વર્ષ પહેલાની. ભાઈ પ્રશ્ન કાઢ્યો હતો ચર્ચામાં કે પ્રશ્નો કરવાની ના પાડતા હોય તો વગર પૂછે જ, એની પરીક્ષા દેવા માંગતા નથી. પ્રશ્નો પૂછવામાં તો પરીક્ષા થઈ જાય. ભાઈ મને તમારે પ્રશ્ન ન પૂછવો, હું કવિ સાંભળવું તમારે, પણ તમારે મને કઈ પૂછવું નહીં, તો એનો અર્થ શું થાય? પ્રશ્નો પૂછવા જતા તો એની પરીક્ષા થાય છે, એ પરીક્ષા માટે એ તૈયાર નથી. કેમ કે પોતે શંકામાં ગળકા ખાય છે કે એવો પ્રશ્ન આવશે ને વ્યંગે ફેફે થઈ જશે તો બધી ખબર પડી જશે, આબરૂ વહી જશે. એટલે એ તો એને તો સાંભળવા યોગ્ય નથી. જે જીનાજ્ઞા માનવામાં સાવધાન છે એટલે કાળજી રાખનારો છે, તેમણે નિર્ગ્રંથ સુગુરુના નિકટમાં ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે, અથવા એ ગુરુના જ ઉપદેશને કહેવા વાળા ઉચિત શ્રદ્ધાળુ. કહેવા વાળા માત્ર નહીં, કહેવા વાળા તો બધા એનું જ નામ લેશે. ભગવાન મહાવીરે આમ કીધું હતું, ગૌતમ સ્વામી આમ કીધું હતું, ફલાણા કુંકુંદાચાર્ય આમ કહે છે, હું ગુરુદેવ આમ કહે છે, જ્ઞાનીનું મહાત્માનું નામ લેશે લેવા વાળા, એમ નહીં. એ ઉપદેશને કહેવા વાળા ઉચિત શ્રદ્ધાળુ, એને કેટલી શ્રદ્ધા છે એની વાત ઉપર, શું એવા શ્રાવકના મુખથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. પહેલા મુનિ ન મળે, ન મુનિ મુનિ ન મળે તો શ્રદ્ધાળુ શ્રાવક બીજા નહીં. ઉચિત શ્રદ્ધાળુ શ્રાવક યોગ્ય હોય એવા, શું મુખ્યપણે અનુભવી લેવા. ટોડરમલજી તો બિન અનુભવીની વાત કરતા નથી, પણ અત્યારની પરિસ્થિતિમાં તો અનુભવી પુરુષ ગોતા ગોતા જડે નહીં, એનું શું કરવું. ત્યારે કૃપાળુ દેવ છે કે ગુરુદેવ છે, જે હમણાંના કાળમાં છેલ્લા 500 વર્ષમાં જ્ઞાનીઓ થયા, એની મુમુક્ષુની મૂંઝવણ દૂર કરી કે ભાઈ જ્ઞાનીના આશ્રયે કોઈ તૈયાર થયા હોય, જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા હોય, જ્ઞાનીની નિશ્રાએ પ્રવર્તતા હોય, અને એ રીતે જ્ઞાનીએ જેને કહ્યું કે આમાં તમારે સત્સંગ કરવો, બધા સાથે બેસીને સત્સંગ કરવો, તો ત્યાં સત્સંગ કરવાનો નિષેધ નથી. એમ વાત છે, શું એનો સત્સંગ કરવાનો નિષેધ નથી. એટલી છૂટછાટ મૂકી છે, જોકે એમાં બહુ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે પછી એ ફિલ્ડ થોડું મોટું થઈ જાય છે, એ ક્ષેત્ર થોડું મોટું થઈ જાય છે, અને પર્યાયની યોગ્યતા બધાની એક સરખી કાયમ માટે રહેતી નથી. મુમુક્ષુની ભૂમિકામાં તો ગડબડ થઈ જાય છે, કોઈ વિપરીત થઈ જાય છે, કોઈ અવિપરીતમાંથી વિપરીત થઈ જાય છે, કોઈ વિપરીતમાંથી અવિપરીત થઈ જાય છે. તો પછી સાવધાની રાખીને સત્સંગ કરવો, વગર સાવધાનીએ સત્સંગ કરવો નહીં, ત્યાં પણ જરાક વિશેષ મુશ્કેલી વાળી વાત છે નિર્ણય કરવામાં. પણ જે પોતાના હિતની દરકાર વાળો જીવ છે એને તો બરાબર સાવધાની રાખીને સત્સંગ કરવા યોગ્ય છે. એ વાત સાવધાની શબ્દ રાખીને એમણે સારો મૂકી દીધો છે. શું પણ પછી નહીં સમજાય તો શું કરશો? હા, એમ કે છે સત્સંગ ન કરવો આપણે, કારણ કે એમાં ક્યાંક ભૂલ થઈ જાય ને આપણે નફો કરવા જતા નુકસાનનો વેપાર થઈ જાય. એના કરતા આપણે તો શાસ્ત્ર જ્ઞાનીઓના વાંચી લેવા, અને એમની ટેપ હોય તો ટેપ સાંભળી લેવી. બીજી માથાકૂટમાં જવાનું તો નહીં, પણ હવે એમાં નહીં સમજાય ત્યારે શું કરશો? એ ઊંડો ઉતરવાનો વિષય છે. કેવી રીતે ઊંડા ઉતરવું એ તો સત્સંગ વગર સમજાશે નહીં. એટલે આપણે એક વિચાર કર્યો હતો કે જે મુમુક્ષુ જીવો કેવળ એક આત્મકલ્યાણ માટે જ સત્સંગ ઈચ્છે છે, શું જે આત્મહિત માટે જ અહીં આવે છે, બીજો જેનો કોઈ આશય ને હેતુ નથી, એનો સંગ કરવો, એની સાથે ચર્ચા, એની સાથે વિચાર વિમર્શ, એની સાથે પ્રશ્નોત્તરી, કે ભાઈ તમારે ઊંડા ઉતરવું છે, મારે આત્મહિતના વિષયમાં ઊંડું ઉતરવું છે, તમે માર્ગ ગોતો છો, હું આ માર્ગ ગોતું છું. મૃગ્યતે ઇતિ માર્ગઃ, માર્ગનો શોધક ખોજક હોય. હું માર્ગ એટલે નામ પડ્યું છે કે જેને શોધતા મળે એને માર્ગ કહેવામાં આવે છે. શોધા વગર માર્ગ મળે નહીં, અનાદિનો અજાણ્યો જીવ છે એને શોધા વગર માર્ગ મળે જ નહીં. શું મૃગ્યતે ઇતિ માર્ગઃ, એવો શબ્દ, એ વ્યુત્પત્તિ અર્થ એવો છે માર્ગનો, જે શોધવા નીકળ્યો છે ને મળે છે એને માર્ગ કહે છે. તો એવા જે ખોજી જીવ હોય એની સાથે સત્સંગ કરવામાં નુકસાન થતું નથી. કેમ કે એ જિજ્ઞાસામાં રહેવાનો છે. એ જીવ શું કરશે? જિજ્ઞાસામાં રહેશે કે હું માર્ગ શોધું છું અને માર્ગ પ્રાપ્તિની મને જિજ્ઞાસા છે. તો એને એ પોતે એમ નહીં કે આમ શ્રદ્ધા કરો, આમ શ્રદ્ધા કરો, આમ કરો, તેમ કરો, એ વાત નહીં આવે. ઉદ્દેશક નહીં થાય. અમારે આમ વાંચન કરવા મોકલવાની વાત ચાલી ત્યારે મુખ્ય સૂચના હતી કે કોઈ વિદ્વાન પંડિત સોનગઢથી વાંચન કરવા જાય એને ઉપદેશક બની બેસવું નહીં. શું આ મુખ્ય સૂચના હતી? ઉપદેશક બની બેસવું નહીં. એટલું જ નહીં, ઉપદેશકના ટોનમાં વ્યાખ્યાન કે વાંચન કરવું નહીં. બીજાને ઉપદેશક લાગે એવું નહીં, એવો દેખાવ નહીં કરવો. મુખ્ય વાત હતી આ. કેમ કે ઉપદેશકનું ગુણ સ્થાન છઠ્ઠું ને તેરમું છે. જ્ઞાનીને ના પાડે છે કૃપાલુદેવ. તો 837 પત્રમાં તો પાંચમા ગુણસ્થાન સુધી ના પાડી ઉપદેશકને. તો પછી ચોથા ગુણસ્થાન પહેલા ઉપદેશકની વાત તો આવતી જ નથી ક્યાંય. એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ મુખ્ય વાત હતી. એવી રીતે સાવધાની રાખીને પોતાના આત્મહિતાર્થે શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો બીજાને આત્મહિતાર્થે સ્વાધ્ય શાસ્ત્ર સ્વાધ્યાયનું નિમિત્ત થાય. પણ ઉપદેશક થઈ જાય, અભિમાની થઈ જાય, એનું તો એના મુખેથી તો શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય નથી. એટલે શું? હા, ઉચિત શ્રદ્ધાળુ શ્રાવો. ગુરુના જ ઉપદેશને કહેવા વાળા, એટલે ગુરુની ભક્તિ કરતા જાય, આચાર્યોની ભક્તિ કરતા જાય, જ્ઞાનીઓની ભક્તિ કરતા જાય. કેમ કે એના પ્રત્યે એને સાધુ શ્રદ્ધા છે. શું? અને ઉચિત શ્રદ્ધાળુ હોય. શું? એ એમને એક બહુ જનરલ શબ્દ વાપર્યો છે. આમ તો જ્ઞાની હોય તે ઉચિત જ છે, પણ જે જ્ઞાની થવા યોગ્ય હોય છે એવી ચડતી શ્રેણીના પરિણામવાળા જીવો પણ હોય છે મુમુક્ષુની ભૂમિકામાં, તો એની સાથે શાસ્ત્ર સ્વાધ્યાયને સત્સંગ કરવામાં નુકસાન થતું નથી, પણ લાભનું કારણ થાય છે. અત્યારે સમસ્યા થઈ છે એટલે સત્સંગ જ ન કરવો એમ ગણીને પછી જો કોઈ માંડી વાળે તો એ પણ ઉચિત નથી. કેમ કે એકલા એકલા વાંચીને કે સાંભળીને કોઈ સમજી શકે એવો આ વિષય નથી. કોઈ પ્રશ્ન પોતાને ન ઉઠે, કોઈ વાત પોતાને ન સૂજે, અને સત્સંગમાં આવેલા હોય એવા બીજાને સૂજે એવા એવા પ્રકારો બનતા હોય છે. અને એટલા માટે જ્ઞાનીઓએ સત્સંગનો આદેશ આપેલો છે, આજ્ઞા કરેલી છે કે મુમુક્ષુઓને સત્સંગ જેવું બીજું કોઈ સાધન અમે જાણ્યું નથી. પૂજા, ભક્તિ, શ્રવણ, વાંચન કે બીજા કોઈ પણ સાધન કરતા, ત્યાગ, વૈરાગ, વ્રતાદિ બધા સાધન કરતા સત્સંગ જેવું સાધન અમે કોઈ જાણ્યું નથી. એ વાત તો કૃપાળુ દેવે તો ઠામ ઠામ પત્રોમાં કરી છે. ઉપદેશ શ્રદ્ધાળુના શ્રાવકના મુખથી જ ધર્મ શ્રવણ કરવા યોગ્ય છે. એવો ધર્મ બુદ્ધિવાન વક્તા. શું? ધર્મ બુદ્ધિવાન, જેનો અભિપ્રાય ધર્મ પ્રાપ્ત કરવાનો છે અથવા જેને ધર્મ પ્રાપ્ત કર્યો છે એ ધર્મ બુદ્ધિવાન શબ્દ લઈ લીધો. બુદ્ધિ નામ અભિપ્રાય. આ બુદ્ધિનો અર્થ શું છે? જેનો અભિપ્રાય કેવળ ધર્મ પ્રાપ્તિનો છે, આત્મહિતનો છે, બીજો કોઈ અભિપ્રાય જેનો નથી. એવા ધર્મ બુદ્ધિમાન વક્તા ઉપદેશદાતા હોય તે જ પોતાનું અને અન્ય જીવોનું ભલું કરે છે. તે પોતાનું પણ ભલું કરે અને બીજાના ભલામાં પણ એ નિમિત્ત થાય. જે પોતાનું ભલું ન કરી શકતો હોય તે બીજાના કલ્યાણમાં પણ નિમિત્ત થઈ શકે ને, એવું નિમિત્તત્વ એના કોઈ મન વચન કાયા અને પરિણામના યોગમાં હોતું નથી. શું? પણ જે કશાય બુદ્ધિ વડે ઉપદેશ આપે છે તે પોતાનું અને અન્ય જીવોનું ગુરુ કરે છે, પણ જે કશાય બુદ્ધિ વડે માનાદિકની વૃદ્ધિ માટે એવા અન્યથા અભિપ્રાયથી શું આત્મકલ્યાણ છૂટી ગયો છે જેના અભિપ્રાયમાંથી અને અન્યથા અભિપ્રાયથી જે ઉપદેશ આપે છે એ કશાય બુદ્ધિ દ્વારા ઉપદેશ આપે છે એટલે પાપી કહ્યા છે, એને કશાય બુદ્ધિ લીધી છે, તે પોતાનું અને અન્ય જીવોનું ગુરુ કરે છે, પોતાનું પણ ગુરુ કરે છે બીજા જીવોનું પણ એના નિમિત્તે ગુરુ થાય છે. એ પ્રમાણે વક્તાનું સ્વરૂપ કહ્યું, આ પ્રમાણે વક્તાનું સ્વરૂપ છે. સામાન્ય વક્તા વિશેષ વક્તાને એમાં મુખ્ય મુદ્દો આ લીધો, જૈન ધર્મ તો અધ્યાત્મ રસમય છે અને એનો વક્તા પણ અધ્યાત્મ રસિક હોવો ઘટે, તો એ વિષય છે, એની વાણીમાં આવશે. પોતાને લાભનું કારણ અધ્યાત્મ રસ વૃદ્ધિનું થશે, બીજાને પણ અધ્યાત્મ રસ વૃદ્ધિનું કારણ થશે. અહીં સુધી વક્તાનું સ્વરૂપ કયું છે, હવે શ્રોતાનું સ્વરૂપ કહેશે.